જગ્યાએ આ જોવા મળે છે કે જ્ઞાનીના વચનોમાંથી શબ્દો ઉઠાવી અને પોતે પોતાને ફાવે તેવું અર્થઘટન કરી અને ફાવે તેવા લોકોને લેબલિંગ મારે છે કે આ સત્પુરુષ છે, આ જ્ઞાની પુરુષ છે, આ પરમ પુરુષ છે, આ આમ છે, આ તેમ છે. પણ આ જ્ઞાની પુરુષે જે ભૂમિકાએ એ વાત મૂકી છે તે વાત પકડાયા વિના સમાનતાના ભાવે તો જગતમાં કોઈ દિવસ યથાર્થ જ્ઞાની પુરુષનું ઓળખાણ થશે જ નહીં. ઓળખાણ કરવું હશે ત્યારે પૂર્ણતાને પણ ઓળખવી પડશે, નહીં તો વિવેક જાગ્યા વિના યથાર્થપણે ધર્મ પામી ન શકાય. જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા દેવી છે. એવી કક્ષા, એવી કોટી અને ત્યાર પછી એનું ગમે તેવું આચરણ શબ્દ છે ત્યાર પહેલા નથી, તો તેવો મહાત્મા પ્રાપ્ત થયે. એક ઉચ્ચ પ્રકારનો મહાત્મા પ્રાપ્ત થયો છે કે જેનું સઘળું વિચારવું કેવું છે, વિચારે ઉદય પ્રયોગ, તે મહાત્માનું સઘળું વિચારવું કેવળ ઉદયપણે છે એ સિવાય કંઈ નથી. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા. હવે કાયાનો ભાવ રહેતો હોય તો, કાયાની દ્રષ્ટિ રહેતી હોય તો, કાયા પ્રત્યેનો મોહ જાગૃત હોય તો વાત પૂરી થઈ ગઈ. પછી બધાને સમાન મૂકવાની કક્ષામાંથી ક્યાંક તો નીચે ઉતરવું પડશે. વિચારે ઉદય પ્રયોગ, ઉદય પ્રયોગની બદલે હેતુપૂર્વક કોઈ વિચારવું થતું હોય તો, કોઈ લૌકિક લક્ષ્ય રાખીને વિચારવું થતું હોય તો, કોઈ લૌકિક માન કામના ફળ પૂજા સત્કાર સન્માન આ બધા જ ગણિતથી બધું કામકાજ આયોજનપૂર્વક થતું હોય તો એને ઉદય પ્રયોગ કહેવાય. અને જેટલું ઉદયથી દૂર છે અને આયોજનથી નજીક છે તેટલા પ્રમાણની અંદર એનું જ્ઞાનીપણું કેવું. ઓળખવા છે પરમાર્થ માર્ગમાં જ્ઞાનીનું ઓળખાણ એ પ્રથમ ભૂમિકા છે. જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થયે જે જીવ જ્ઞાનીને ઈચ્છે છે ભજે છે તે તેવો જ થાય છે. ઓળખાણમાં અટકી ગયો તો લક્ષ્ય પકડાયું નથી. પછી એના પ્રત્યે એવો મહત્વ મળે તો નિસંદેહપણે જ વર્તવું જોઈએ એના પ્રત્યે, કોઈ શંકા નહીં. તેનો ગમે તેવો ઉદય હોય આની જાત જ્ઞાનીની છે. ગાંધીએ શ્રીમદ રાજચંદ્રજીને 2 વર્ષ સુધી એની ઝવેરી બજારની ઓફિસમાં જોયા અને એણે લખ્યું કે લાખોના સોદા કરે ગમે તેટલા વ્યવહારના માં રહે ધંધા કે વ્યવહાર થાય પણ આની જાત વેપારીની નહીં વિતરાગીની છે. આની જાત વેપારીની નહીં પણ વિતરાગીની છે. જગતની એક ચીજ પ્રત્યે પણ ક્યારે મોહ બુદ્ધિ થઈ હોય એવું મને એના જોવામાં આવ્યું નહીં. અને જે વૈરાગ્ય એમણે અપૂર્વ અવસરની પેલી 2 ગાથામાં લખેલો છે તે વૈરાગ્ય મેં એમના જીવનમાં નિતરતો જોયો. નિર્ગ્રંથ દશા ન બાહ્યથી ન અંતરથી ક્યાંય બંધાય નહીં. જગતના કોઈ પદાર્થ પ્રત્યે પણ આસક્તિ ન થાય અને મનના ભાવમાં પણ કોઈ પણ પ્રકારનો કસાય ભાવની દ્રઢતા જોવા ન મળે. સૂક્ષ્મ અહમ વિશે ગાંધીએ લખ્યું છે કે જ્યારે અમે વાત કરતા હતા કે ચામડાની વસ્તુનો ઉપયોગ વર્જ્ય ગણવો જોઈએ જેની પાસે અહિંસાની દ્રષ્ટિ છે એણે, તો કે વાત વાતમાં મેં પૂછ્યું કે તમારી ટોપીમાં શું છે, તો આજ સુધી આ નિર્દોષ મહાત્માએ કોઈ વિચાર જ ન હતો, ટોપી કાઢીને જોઈ તો ફટને ફાડી નાખી. એણે મને કીધું નહીં, તર્ક નહીં, દલીલ નહીં, કંઈ નહીં. વાત સાચી છે એમની, આટલી સરળતા, આટલો અનાગ્રહ, કોઈ એનું લોજિક નહીં. ગાંધી સાથેની વાતમાં એણે એમ, ગાંધીજી લખે છે કે હું તો આશ્ચર્યચકિત થઈ ગયો કે એને એમ થયું કે આ જે કે છે એ બરોબર છે, વાત સાચી છે, આ ટોપીમાં હોય તો ટોપીનું બધું ફાડી નાખો. વાત પૂરી થઈ ગઈ. જીવનમાં દ્રષ્ટિ તો જુઓ, આર પાર અને ઓતપ્રોત, ટ્રાન્સપેરન્સી, પારદર્શિતા, ક્યાંય ભેદ નહીં. આવા મહાત્માને પ્રાપ્ત થાય અને નિસંદેહ પણ વર્તવું જોઈએ આપણે. આમ કેમ કરતા હશે, એણે પણ આમ કર્યું તું. અરે એમણે કર્યું એમાં ઉદયનું બળ કે ઈચ્છાનું બળ, પોતાની અંતરંગની વૃત્તિ કે ઉદયના ધક્કાનું જોર. આ મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી આવો મહાત્મા પ્રાપ્ત થાય તો. મહાત્માનું જે પ્રકારે જેવું ઓળખાણ છે કે આ વિતરાગી નિર્ગ્રંથ પુરુષ છે, તો એવી જ દ્રષ્ટિ રાખવી. બાહ્યના આપણા બધા જ જે કંઈ દ્રષ્ટિના માપતોલ છે એ બધાને બાજુ ઉપર રાખી દેવાના, કે મને મળેલો પુરુષ તે ભગવાન જ છે. વાત પૂરી થઈ ગઈ. મને પ્રાપ્ત થયેલો પુરુષ ભગવાન છે. 273 વવાણિયા, ભાદ્રપદ વજ પાંચમ બુધવાર 1947. વિગત લખી તે જાણી, ધીરજ રાખવી અને હરિ ઈચ્છા સુખદાયક માનવી, એટલું જ આપણે તો કર્તવ્યરૂપ છે. કળિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડીએ અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. અને આ કળિયુગ છે તેમાં જે નથી મૂંઝાતા તેને નમસ્કાર. દેવજી ખીમજી ઉપરનો પત્ર છે. કેટલી અદભુત વાત લખી છે. પ્રારંભના પત્રોમાં એમને મળેલા મુમુક્ષુઓ, એમની જિજ્ઞાસા વૃત્તિ સરળ, ચિત્તની સરળતા, એટલે એક કૃપાળુદેવને એમને એવું ઓળખાણ થયું હતું, એ ઓળખાણને કારણે એમને પોતાની જે કંઈ વાત હોય એ ત્યાં એમને મૂકતા હોય. આ ખીમજી દેવજી એટલા બધા શાસ્ત્રના જ્ઞાતા હતા કે ત્યારે ધુરંધર આચાર્યોને ભણાવતા હતા. એને લખે છે કે ધીરજ રાખવી, હરિ ઈચ્છા સુખદાયક માનવી, એટલું જ આપણે તો કર્તવ્ય રૂપ છે. કોઈ ઘટના બની હશે, કોઈ પ્રસંગ બન્યો હશે, કૃપાળુદેવ સાંત્વના આપે છે કે જીવનું કર્તવ્ય શું. સંસારની હર કોઈ ઘટના, હર કોઈ બનાવ, હર કોઈ પ્રસંગ બને, જીવનું કર્તવ્ય શું. ધીરજ રાખ. આ ધીરજ શબ્દ બહુ મહત્વનો છે. ધીરજ રાખવી એટલે એ ઘટના ઉપર કંઈ વિચારવું નહીં એવું નહીં, પણ ઘટના બનીએ, કોઈ પણ પ્રસંગ પ્રાપ્ત થયે, અંદર જે કષાય ભાવનો ઉછાળો આવે એ ન આવવા દેવો. ખ્યાલ આવે છે? એકદમ જેને કહે કે હાઈલી ઇન્ફ્લેમેબલ, ભડકો જ થાય, હજી જે વાત કરી નથી ને વતાવ્યો, વતાવાય એમ નથી, બોલો બોલાવાય એમ નથી, કારણ ભડકો છે. એક ક્ષણ પણ એ વાતને સમજી શકશે નહીં, પચાવી શકશે નહીં, એનો પ્રત્યાઘાત એકદમ હશે, એક્સટેમ્પર. અહીંયા જ્ઞાની કહે છે કે પરિસ્થિતિ ઉપર વિચારણા ન કરવી એમ કહ્યું નથી. જે ઘટના બને, જે પ્રસંગ બને, સંસાર છે, કેટલી ચિત્ર વિચિત્રતાઓ આ સંસારમાં હોય, આપણે કલ્પના ન કરી શકીએ એટલા કર્મના અનંત પ્રકારની પ્રકૃતિઓ અને અનંત પ્રકારના જીવોમાં ગમે ત્યારે ઉદયમાં આવતી જ હોય છે. આવું વ્યવસ્થિત તંત્ર આ સૃષ્ટિના સંચાલનનું છે કે જે જીવે જે પ્રકારના એના કર્મબંધથી એ ઘેરાયેલો છે તેવા જ પ્રકારના નિમિત્તો અને વૃત્તિઓનો ઉદય એને સમયે સમયે થયા જ કરે છે. હવે તે સમયે કયો થયો છે, કયો નથી થયો, એમાં આ જીવનું જોડાણ કોઈ જીવ સાથે હોય તો ક્યારે એ વાત ખટકે એ કંઈ કહેવાય નહીં. તે સમયે જ્ઞાની પુરુષ કહે છે કે કર્તવ્ય શું, ધીરજ રાખવી, વેઇટ, જસ્ટ વેઇટ. જે કંઈ પ્રસંગ બને તો જરા ખમી જાઓ અને પછી વિચાર કરો, તાત્કાલિક નહીં. વેઇટ, વેઇટ ફોર અ મોમેન્ટ, ધેન રિએક્ટ. વિચારનું પ્રતિક્રિયા પછી આપો, પહેલા તત્ સમયે સબૂરી, ધીરજ, ધૈર્ય, મનનું, વચનનું, કાયાનું, ત્રણ યોગ છે આપણી પાસે. ત્રણેય યોગની સ્થૈર્યતા, ત્રણેય યોગનું સ્થૈર્ય પ્રાપ્ત કરવું જોઈએ. અપૂર્વ અવસરમાં કહ્યું છે ને સુધીરભાઈ, સ્થિરતાનું પછીનું વાત. હા, ચોથી ગાથ.
સંયમ ના હે તું થી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન્યાજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતે જાતિ સ્થિતિમાં, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
યોગની પ્રવર્તનાનું આપણું કર્તવ્ય શું, આ આત્માને મન, વચન અને કાયા આ ત્રણ યોગની પ્રાપ્તિ થઈ છે. જ્યાં સુધી પરિભ્રમણ છે ત્યાં સુધી દેહ ધારણ કરવો અનિવાર્ય છે, અને જ્યાં સુધી દેહ ધારણ કરે એમાં ત્રણ યોગ હોય, મન, વચન અને કાયા. આ ત્રણ યોગથી જ્યારે નિવૃત્ત થાય એને અયોગી દશા, ચૌદમું ગુણસ્થાનક કહેવામાં આવે છે. કર્મની ચાર અઘાતી પ્રકારના કર્મો જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી આત્માનો ઘાત કરનાર ઘાતી કર્મો સંપૂર્ણપણે નષ્ટ થાય તો પણ ઘાતી કર્મોની વિદ્યતા સુધી દેહ ધારણ કરવો પડે છે, અને દેહ ધારણમાં મન, વચન અને કાયાના યોગો હોય છે. જ્ઞાની કહે છે કે મન, વચન, કાયાના યોગોની પ્રવર્તના કેવળ સંયમ માટે હોય. સેના માટે? કેવળ સંયમ હેતુ હોય. અને એ સંયમ સાહેબ કેવી રીતે રાખવો, એનું માપદંડ શું? આ સંયમ અમે સંયમમાં રાખવા માટે અમારી પાસે કઈ આદર્શ? તો કે સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. યોગની પ્રવૃત્તિનું માપદંડ સ્વરૂપનો લક્ષ અને જીનેશ્વરની આજ્ઞા, અને એ પણ પાછું તે પણ ઘટતી ઘટતી જાતિ સ્થિતિમાં, એ પણ ક્રમશઃ ઘટતું જાય. ક્રિયાયોગ, એમાંથી ધર્મ સંન્યાસ યોગ આવે છે. એ ધર્મ સંન્યાસ યોગ પણ એની અંદર બધા જ જે કંઈ પ્રવર્તન છે એ પ્રવર્તન બધા શાંત થઈ જાય. યોગના પ્રવર્તન પણ સંપૂર્ણપણે નિશેષ થઈ જાય. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો, અને છેલ્લે પોતે પોતાના સ્વરૂપમાં જ સમજાઈ જાય, સમાઈ જાય, ત્યાં પછી કોઈ આજ્ઞાનું પાલન પણ રહેતું. એને આનંદગંજી મહારાજે ધર્મ સંન્યાસ યોગ, એ આનંદગંજ 24ની અંદર આ જૈન યોગની પરંપરામાં બહુ સુંદર રીતે મૂક્યો છે. જ્ઞાની પુરુષોએ તત્વના દર્શનનું જે નિરૂપણ ધર્મગ્રંથોમાં કર્યું છે એ વાંચીએ તો આપણને અદ્ભુત અદ્ભુત આનંદ આવે કે કેટલી સૂક્ષ્મતાથી વસ્તુનું સ્વરૂપ જ્ઞાનીઓએ સમજાવ્યું છે. યોગની પ્રવર્તનામાં પરમ કૃપાળુ દેવ મુમુક્ષુને કહે છે, યોગની પ્રવર્તના કેવી હોવી જોઈએ? તો સાહેબ, હજી મને કંઈ જ્ઞાન નથી, સ્વરૂપનો લક્ષ નથી, જિનેશ્વરની આજ્ઞા શું છે એ ખબર નથી. તો તે સમયે કહે છે, એટલું કર, ધીરજ રાખ. શું કરવાનું કહ્યું? ધીરજ રાખવી અને હરિ ઈચ્છા સુખદાયક માનવી. બે વસ્તુ કરવાની. કોઈ પણ ઘટના અપ્રિય થાય, અનિષ્ટનો બનાવ બને, આપણા વશની વાત કાંઈ વહી જાય અને આપણે આઉટ ઓફ કંટ્રોલ થઈ જઈએ, શું કરવું ને શું નહીં સૂઝ ન પડે, ત્યારે કરવા જેવી બે વાત જ્ઞાની કહે છે. એક, ધીરજ રાખ. જરાય બેબાકડો થાયસમાં, જરાય ઉતાવળો થાયસમાં, સંસારના રહસ્ય ખબર ન પડે તો તારે ધીરજ રાખવી, એક. અને બીજું, હરિ ઈચ્છા સુખદાયક માનવી. હરિ ઈચ્છા સુખદાયક માનવી. જે કાંઈ થાય છે તે થવા દેવું, કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન કરવો. જે થઈ રહ્યું છે તે જે થવા યોગ્ય હતું તે જ થાય છે. સંસારની પરિવર્તનનો ક્રમ નિશ્ચિત જ છે, એમાં કોઈનું કંઈ ઈચ્છેલું કામ આવતું નથી. અને આપણે બધા જો ઈચ્છીએ એમ જ થયા કરે તો કંઈ થાય જ નહીં. આટલાની વાત, આખા સંસારની વાત નહીં. જો આપણી ઈચ્છા પ્રમાણે બધું થાય એવું આપણે માનતા જ્ઞાન થઈ જ શકે તો સમજી લેવું કે તો એક માણાની ઈચ્છા પ્રમાણે ચાલતું જ કોઈ દુનિયાને જીવવા દે નહીં. પણ જગત ચાલે છે, આટલા જીવોનો સંસાર ચાલે છે, એનું કારણ જ એ છે કે કોઈની ઈચ્છા પ્રમાણે કંઈ થતું નથી. જો કોઈની ઈચ્છા પ્રમાણે થતું હોય તો કોઈ આપણને સુખેથી ચાનો પ્યાલો પીવા દે એમ નથી, આપણા ઘરમાં રહેવા દે એમ નથી. સમજી લેવું, આ જગતના જીવના અભરખા કે દુનિયા આખીની જમીન મારા નામે ચડી જાય, બધાના બંગલાનો માલિક હું થઈ જાઉં, આખી જગતની સંપત્તિ મારી પાસે જ આવી જાય, આવા બધા જીવો પડ્યા છે અજ્ઞાની. હવે આમાં કોઈની ઈચ્છા પ્રમાણે થાય તો આપણું શું થાય? અરે, કોઈ જીવ જીવી જ ન શકે. અને છતાં અનંતા અનંત જીવો પોતપોતાની રીતે જીવી રહ્યા છે, સબૂરી રાખીને, ધીરજ રાખીને, એને બધું સરસ થઈ રહ્યું છે. એનું કારણ, એને શ્રદ્ધા છે કે કોઈની ઈચ્છા પ્રમાણે થઈ શકે એવું આ જગતમાં કઈ નથી. આવી શ્રદ્ધા, હરિ ઈચ્છા. હરિ કહેતા તે પરમ તત્વ, અને તે પરમ તત્વ એટલે કર્મનો સિદ્ધાંત, અને કર્મના સિદ્ધાંત પાછળ પણ રહેલું ચેતન દ્રવ્ય. કર્મ ચેતન વિના હોય જ નહીં. કારમણ વર્ગણા હોય, કર્મ ન હોય. કર્મ એટલે ચેતન તત્વ, અને ચેતન એટલે જીવના પોતાના શુભાશુભ ભાવ. મારા પોતાના શુભાશુભ ભાવનું પરિણમન છે, એ સિવાય જગતની કોઈ તાકાત મને ન સુખ આપી શકે, ન દુઃખ આપી શકે, ન મને દેહ આપી શકે, ન મને દેહથી વિયોગ કરી શકે. જે કંઈ બની રહ્યું છે તે બનવા યોગ્ય હતું તે જ થઈ રહ્યું છે. આવી અચળ શ્રદ્ધા, ચેતન અને ચેતન આધારિત કર્મતંત્ર, જેને દર્શનમાં એક આત્માની પ્રમુખતા, દ્રવ્ય સ્વતંત્ર સ્વાયત્ત, આ સંપૂર્ણ દ્રવ્ય છે, કોઈના ઉપર આધારિત નથી અને એના કરેલા ભાવો ઉપરનું પરિણામ એટલે કર્મ વ્યવસ્થા એ પણ આ ચેતનના શુભ અશુભ ભાવોને આધીન છે, કોઈ અન્યના ભાવને આધીન નથી. મારો સંસાર મારા પૂર્વકૃત કર્મોને આધીન છે. મને મળેલી સંસારની રચના, સુખ સંપત્તિની સામગ્રીઓ અને દુઃખ અને સંતાપની સામગ્રીઓ એ મારા પૂર્વકર્મનું ફળ છે, કોઈ અન્યના પૂર્વકર્મનું ફળ નથી. કોઈના આશીર્વાદથી મારો સંસાર સુધરે નહીં અને કોઈ શાપ આપે તો મારી વસ્તુ ક્યાંય જાય નહીં. કર્મની સિદ્ધાંતની પાછળ રહેલો ચેતન જૈન દર્શને આ ઈશ્વર કંઈક કરી દે છે એ વાતને દૂર કરી અને કર્મ છે એ જડ છે, છતાં કર્મ જડ છે એ સંયોગી દ્રવ્ય છે, ભાવ સાથે જોડાયેલું છે ત્યાં સુધી જ કર્મ છે. જ્યારે ભાવને કારણે એની સ્થિતિનો બંધ ખરી પડે છે ત્યારે પરમાણુ તો પાછું એમને મરીએ છે, પરમાણુ એમને મરીએ છે, કારમણ વર્ગણા અનંત કારમણ વર્ગણામાં ભળી જાય છે. પણ કર્મરૂપે હતું ત્યારે જીવ સાથે સંયોગી હતું અને સંયોગીમાં જીવનો ભાવ ત્યાં કારણભૂત હતો. એ ભાવથી જો ઉત્કૃષ્ટ ભાવથી કર્મ ખપાવી દીધું હોત તો એલી પુદગર વડગણાને કરી પડવું પડત, રચના આપી શકત નહીં, દુઃખ આપી શકત નહીં. અરે આ સિદ્ધાંત અગમ નિગમના એના ઉપર જો પૂરેપૂરી વિચારણા કરવામાં આવે તો જીવનની અંદર ધીરજ અથવા ધૈર્ય એ અઘરું નથી. અને આખા આપણા સંસારમાં સંતાપનું કારણ હોય તો આ ધૈર્યનો અભાવ. જીવનની અંદર સંતાપનું કારણ હોય ક્યાંય, કોઈ અશાંત હોય, કોઈ દુઃખી હોય, કોઈને અજંપો હોય, કોઈને ચેન ન પડતું હોય અને સંસાર ખારો ઝેર જેવો લાગતો હોય તો એક વસ્તુ છે કે હજુ સત્પુરુષના વચનનો બોધ હજુ વિચાર્યો નથી. એટલે જીવનમાં ધૈર્ય જોઈએ એ ધીરજનો અભાવ અને હરિ ઈચ્છા એટલે આ વિશ્વની વ્યવસ્થાનો ક્રમ સંચાલન પાછળનું જે તત્વ છે એ સુખદાયક છે. આવી શ્રદ્ધા હજુ જાગી નથી. હરિ ઈચ્છા સુખદાયક માનવી, આવી જેને આવી સરસ શ્રદ્ધા થઈ છે એ જ પુરુષ કહી શકે ભલું થયું, તાંગી જંજાળ સુખ. વર્ષનો એક મહેમાન આવ્યો હતો સાહેબ, એને વિદાય આપવા ગયો હતો એટલે વ્યાખ્યાનમાં આવતા જરા મોડું થયું છે. કોણ કહી શકે? કારજાના કલેજા જેવા દીકરાને વિદાય કરીને વ્યાખ્યાનમાં બેસે અને પથ્થર જેવા દિલને પીગળાવી નાખે એવી કારુણ્યને પણ ક્ષમતાથી જે સમાવી દે, હરિ ઈચ્છા સુખદાયક. આવા શબ્દો આપણે બોલીએ પોપટિયા જ્ઞાનની જેમ, પણ વસ્તુતઃ આ હરિ ઈચ્છાને હજુ સુખદાયક આપણે માની નથી. હજી તો હું કઈ ફેરફાર કરી દઉં સંસારમાં એની વ્યવસ્થામાં અને સંયોગોની અંદર બદલાવા માટેનો પ્રતિકાર યુક્ત આપણો પુરુષાર્થ છે. જ્ઞાની કહે છે સ્વીકાર યુક્ત સબૂરી સાથે જેથી જીવન જીવીશ તે દિવસે પરમાર્થ માર્ગનો પ્રારંભ થશે. જ્યાં સુધી હું કંઈક ફેરવી નાખું આવો ભાવ જાગૃત છે, કરતાપણાનો ભાવ કહે છે, આ મિથ્યા કરતાપણું, આ અહમ અને મમત્વ જન્ય કરતા ભાવ જાગૃત છે ત્યાં સુધી આ જીવ સંસારમાં સુખ પ્રાપ્ત કરી શકે નહીં. આપણું કર્તવ્ય કેટલું?
જે ગમે દેવતે દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો આપણું ચિંતવ્યું અર્થ કઈ નવસરે મટાડે
ઉદ્વેગ સિવાય કઈ પ્રાપ્તિ નહીં થાય. જે ગમ્યું દેવ જગદ જગદગુરુ જગદીશને તેનો ખરખરો ફોક કરવો આપણું ચિંતવ્યું કઈ અર્થ કઈ અર્થ નહીં થાય. ગમે તેટલી આપણે ચિંતા કરીએ પણ પૂર્વ કરીને આવ્યો છું એટલે અત્યારે તો સ્વીકાર સિવાય કઈ ઉપયોગ નથી તારી પાસે, બીજું ન કરી બરોબર છે પણ કરેલું છે એ મિથ્યા જાય આવા ખોટા ભામાનાકમાં. આ ભામો છે, આ ઉધામણ છે. હવે તો સ્વીકાર સિવાય કોઈ વિકલ્પ નથી અને સ્વીકાર કરવો હોય ત્યારે ધૈર્ય સિવાય બીજું કોઈ તત્વ નથી. કોઈ પણ વસ્તુનો મારે સ્વીકાર કરવો છે તો સ્વીકાર કોણ કરી શકે? ધૈર્ય કેળવીએ તો જ વસ્તુનો સ્વીકાર થાય અને એ સ્વીકાર થાય ત્યારે ધૈર્ય કહેતા મનમાં કોઈ કસાય ભાવ ન આવે, ન ક્રોધ આવે, ન માન આવે, ન માયા આવે, ન લોભ આવે, ન ભય, ન શોક, ન હાસ્ય, ન રતિ, ન અરતિ. એને સટ કે છે, હાસ્ય સટક, નો કર્મની સટક. આ ત્રણ છ સટક પણ નહીં અને ચાર કર્મ પણ નહીં. આ સ્થિતિ છે, આ ધૈર્યની નિશાની છે. કશું જ ન થાય, શાંત. વેદાંતમાં એને માટે પ્રશાંત વાહિતા શબ્દ છે. વિવેક ચૂડામણીમાં જગતગુરુજીએ મૂકી છે કે પ્રશાંત વાહિતા, જીવનની અંદર ભાવની ધારા એવી થઈ ગઈ છે કે એને સૃષ્ટિનો ક્રમ હવે સ્વીકાર્ય છે. અનુકૂળ હોય કે પ્રતિકૂળ, ગમે કે ન ગમે, પ્રિય કે અપ્રિય, હવે કે છે એ અધિકાર મારો નથી. એ પૂર્વે ડાપણ કરવું હતું, પેલા કરવું હતું ત્યારે. બીજ વાવ્યા પછી ફળની લણણીનો અધિકારમાં ફળ આવું હોવું જોઈએ. ભાઈ લીમડાના બી વાવ્યા છે અને હવે મને વિકલ્પ થાય છે કે આંબા મળવા જોઈએ. હવે મને વિકલ્પ થાય છે કે આંબા મળવા જોઈએ. હવે તારો વિકલ્પ ખોટો છે, બીજ જે પડ્યું છે એ જ ફળ આપશે. પૂર્વે કર્મના બીજ વાવીને આપણે આ સંસાર ઊભો કર્યો છે, શુભના ને અશુભના, અને એના ફળ રૂપે આખું સંસાર વૃક્ષ, દરેકને પોતાનું વૃક્ષ અલગ અલગ છે. બધાના સંસાર વૃક્ષ એક નથી, પ્રત્યેકને પોતાનો સંસાર અલગ. કોઈના સંસારમાં આંબા છે અને કોઈના સંસારમાં સફરજન છે, કોઈમાં મોસંબી છે અને કોઈની નારંગી છે, કોઈમાં કેળા છે અને કોઈમાં આંબળા છે, અને કોઈની અંદર લીંબોળીઓ છે. આ બધા આપણા સંસારના ફળ, આપણા વાવેલા બી છે. હવે વિકલ્પ કરીએ કે ફલાણાને આંબો છે અને મારે આંગળે લીમડો કેમ, તો કે ભાઈ પૂર્વનું વાવેતર છે એ જ તને અધિકાર છે ફળનો, એ સિવાય કઈ બીજો અધિકાર નથી. આપણું કર્તવ્ય હવે સબૂરી રાખ અને હવે જો ભાવ થતા હોય તો જ્યાં ત્યાંથી પરિશ્રમ કરીને આંબાના અમૃત ફળનું વાવણું, બીજનું રોપણ કર. આ સમ્યકત્વ છે, એ અમૃત ફળ છે. એ સમ્યકત્વના બીજ ગ્રહણ કર અને આત્મામાં એનું રોપણ કર. આ બીજા રોપણ થશે, જરૂર તને પણ સમ્યક દર્શન, સત્ય દર્શન થશે અને જે ભવ પરિભ્રમણનો અંત લાવશે. પણ સંકિત વિના કોઈ કાળે કોઈ ક્રિયા તારા ભવ ભ્રમણનો અંત લાવી શકે એવી કોઈ વિશ્વની વ્યવસ્થા નથી. હરિ ઈચ્છા સુખદાયક માનવી, એટલું જ આપણે તો કર્તવ્ય રૂપ છે, આપણે તો આટલું જ કરવાનું છે. આ મુમુક્ષુ માટે બે વાત કેટલી મહત્વની ખ્યાલ આવે છે. ધર્મના અઘરા શબ્દો, અઘરી પરિભાષાઓ આમ તેમ, અરે પણ આ સાદી વાત કે સબૂરી રાખવી, ધૈર્ય રાખવું અને હરિ ઈચ્છાને સુખદાયક માનવી. આ આખો ધર્મ, આની અંદર જીવની આખી યોગ્યતા, ધર્મનું બીજ પ્રાપ્ત થવાની, સમ્યકત્વનું બીજ પ્રાપ્ત થવાની, અંતે નિજ સ્વરૂપમાં લીન થવાની આ ભૂમિકા આપણને પકડાય સમજાય, સાદી છે. કોઈ શબ્દની અંદર કોઈ બીજો જાગ જમાળ નથી, કોઈ પારિભાષિક શબ્દ નથી, પણ જ્ઞાની પુરુષની અંતરની એક શિખામણ છે કે ભાઈ તમે વિગત લખી, મુમુક્ષુ એ ઘણું લખ્યું હશે, વિગત લખી તે જાણી, આ બધી વિગતમાંથી સાહેબ તમારું શું કેવું છે, તમે અમને આમાં શું આમાં આમાં સમસ્યાનું કઈ ઉકેલ સમાધાન, ધીરજ રાખવી, હરી ઈચ્છા સુખદાયક માનવી, એટલું જ આપણે તો કર્તવ્ય રૂપ છે. કળિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, કળિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. કાળ કેવો છે? કળિયુગ. બધા જ પરિણામો શુભના, શુદ્ધના, લાભના, આ હીનપણાને પામે એવો જે કાળ જેને કહેવાય એને કળિયુગ કહેવાય. હીન માનતા, સતયુગમાં વૃદ્ધિ માનતા, અને અહીંયા હીન માનતા, હીનતા થાય, દરેક વસ્તુની હીનતા થાય. સત અને સતના સાધનો, જ્ઞાન અને જ્ઞાની અને જ્ઞાનના સાધનો જીવને દુઃખે કરીને પ્રાપ્ત થાય, પરિણતિ તો દૂર રહી, સાધનો પ્રાપ્ત થવાની વાત છે, એને જ્ઞાનીઓએ દુષ્મ કાળ કહ્યો છે. મહર્ષિ વેદ વ્યાસે એને કળિયુગ શબ્દ વાપર્યો છે. કળિયુગની અંદર સતની હિલના થાય, સતની અવહેલના થાય, જીવની એટલી બધી દોષપૂર્ણ દશા હોય કે સતનો સ્વીકાર ન કરે અને અસતને સતમાં ફેરવવા પ્રયત્ન કરે. વિપરીત બુદ્ધિનો વિપર્યાસ, જે વસ્તુ પરિણમનશીલ નથી એને પરિણમવા માટે પ્રયત્ન કરે, અને જે પરિણમી શકે છે એની અંદર જડ થઈને બેઠો રહે, પોતાના ભાવોને ફેરવી શકાય છે, અને સંસારની સ્થિતિ છે એનો સ્વીકાર કરવાનો છે, એ અપરિવર્તનીય છે. અપરિવર્તનીયને આને ફેરવવા છે, સંજોગોને, સંયોગોને ફેરવવા છે, અને પોતાની દ્રષ્ટિ જે ફરી શકે એમ છે એને ફેરવવી નથી. એટલે હું કહું છું, હું માનું છું, એ જ પ્રકારે આખો સંસાર ચાલવો જોઈએ, એ જ પ્રકારે ઓફિસ ચાલવી જોઈએ, એ જ પ્રકારે ધંધો ચાલવો જોઈએ, એ જ પ્રકારે મારું ઘર ચાલવું જોઈએ, મારાથી વિરોધ કંઈ હું સહન નથી કરી લઉં, મારા જેવો ભૂંડો કોઈ નથી, આ જીવની ઉત્કૃષ્ટ દશા. જે પરિવર્તનીય નથી, તારાથી શેકો પાપડ પણ ભંગાશે નહીં, અને તું ખોળના ભાવમાં હેલો જઈશ, રેવા દે. જગતમાં રાજા રાવણનું પણ આવું અભિમાન ચાલ્યું નથી, તો તારું શું ચાલવાનું? તું મગધરાજ એવો, તું કઈ વાડીનો મૂળો? આખી સૃષ્ટિના ક્રમને ફેરવવા નીકળો છું? જ્ઞાની કે શાંત થઈ જા, જે છે એનો સ્વીકાર કર, કે સંસારના સંયોગો બદલી શકાય તેમ નથી, પણ તે સાથેના એ સંયોગોમાં તું છો એ તારી દ્રષ્ટિ અને તારા ભાવ પલટી શકાય? તો કે હા, તારું આઉટલુક જે નેગેટિવ છે એને પોઝિટિવ કરી શકાશે, તારી દ્રષ્ટિ જે વિષમ છે એને સમ કરી શકાશે, અને તને શાંતિ ઉપલબ્ધ થઈ શકશે. સંયોગો બદલવાથી નહીં, જાતને બદલવાથી. માટે સંયોગો નહીં બદલાય, તું બદલાઈ જા, દ્રષ્ટિ બદલાવી નાખ. દોષ અમારો છે, પૂર્વે કર્મો અમે બાંધ્યા છે, અમારા દુઃખ માટે, અમારી પ્રતિકૂળતા માટે કોઈને દોષ દેવો યોગ્ય નથી. તો જે થાય તે થવા દેવું, જે થાય તે થવા, અને તે યોગ્ય 331, જે થાય તે યોગ્ય માનવામાં જ આવે. આ ભૂમિકા, આ ભૂમિકા ધૈર્યની છે. વાત બહુ સાદી છે પણ ઘણી મહત્વની છે. પરમાર્થ માર્ગને ઈચ્છક જીવની પ્રાથમિક ભૂમિકા જો એની તૈયાર ન હોય તો તત્વજ્ઞાનની ગમે તેટલી ઊંચી વાતો કરવામાં આવે પરિણતિ કંઈ થશે નહીં. તત્વજ્ઞાનના શબ્દોની અટપટી વસ્તુથી કંઈ જીવમાં પરિવર્તન ન આવે, કે દ્રવ્ય ગુણ પર્યાય ને બીજું ત્રીજું આ બધું બોલ 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 કર્યા કરીએ પંડિત જ્ઞાનથી, 14 રાજલોક આમ ને એની પ્રકૃતિ આમ, એ બધી પછી પેલા મૂળભૂત વાતોની અંદર આ જીવની ભૂમિકા શું છે, આ સમજવું પડે. તો કે છે, કળિયુગમાં અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. આ કળિયુગ છે, કાળ પ્રતિકૂળ છે. પ્રતિકૂળ છે એટલે સંયોગો હવે જે જે આપણને પ્રાપ્ત થતા જશે તે આપણા અંતરભાવ સાથે એનો મેળ ખાશે નહીં. આપણને લાગે છે કે 5 વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ, લાગે છે કે નહીં? અંતર થયો, એના ઘર છે, એના કુટુંબીજનો છે, એના સગા સંબંધીઓ છે, એના મિત્રો છે, ભાઈ કાંઈ ફેરફાર થયો નથી. તો એ કે ભાઈ જમાનો બદલાઈ ગયો, મારો દીકરો કે ખબર નથી પડતી, પણ કોઈ કોઈનું નથી. અત્યારે સારું નાનું છોકરું આપણને ગાંઠતું, કાળનો પ્રભાવ કે અત્યારે 3 થી 5 વર્ષના છોકરાઓ પણ હારે એટલા ચાલાક પાવરફુલ ઇન્ટેલેક્ચ્યુઅલ થઈ ગયા છે કે આપણે તો એમ થાય કે આપણે હારા 20 વર્ષના હતા તે દી આપણને આટલી ભાન પડતી નથી. આ કાળબળ કોણ એને કેળવવા ગયું હતું, કોણ એને શીખવવા ગયું છે? કંઈ શીખવાયું નથી. કાળના પરિણામથી જન્મેલી આ સંતતિ છે. કઈ દેશે તમને કે દાદાજી બેહી જાઓ, તમારે આ નથી કરવાનું, મોટા બા તમે બેહો, તમને કઈ ખબર જ નથી પડતી, ક્યાંય ઉલારે આપણને તો. અને આપણને એમ થાય કે આ વાત કેને કહેવા જાવી. આખું વાતાવરણ, જમાનો બદલાઈ ગયો છે, બદલાતો રહે છે. 5 વર્ષમાં આપણને એમ થાય કે ન ધારેલું આ આંખે જોવા મળે, જોવા મળશે, હજી આથી વધારે જોવા મળશે. લાંબુ જીવવું છે ને તારે, તો તારે જીવવાનો બહુ હરખ છે, જીવી લે. હવે થશે તો આ કાળ ઈ જ છે. જ્ઞાનીઓએ વિતરાગ પરમાત્મા એને પડતો કાળ કીધો. સુખ સમૃદ્ધિ ભોગ ઉપભોગ કમ્ફર્ટ્સ કન્વીનિયન્સ એમાં ચડતો કાળ છે. જ્યાં સુધી ભૌતિક પદાર્થ અને એની પ્રગતિ અને ભોગ ઉપભોગના સાધનો એ તો પાર વિનાના રોજ વધતા જશે. ગઈકાલે નહોતું એટલું આજે ભૌતિક સુખ સંપત્તિના સાધનો અનેક ગણા માર્કેટમાં રોજ 1000 નવી વસ્તુ આવે છે. હવે વધી ગઈ હશે, આ તો થોડા સમય પહેલાની વાત કરું છું. એવરીડે ન્યુ પ્રોડક્ટ્સ કે જે દેહને શરીરને સુખશીલિયાપણું સાતાપ્યશીલિયાપણું દ્રઢ કરે. 1000 વસ્તુ રોજ આપે, આજે કદાચ 2 થી 5 હજાર વસ્તુ રોજે રોજ નવી માર્કેટમાં આવે. પૈસા હોય તો આખી દુનિયા ખરીદી શકાય, શરીરના બધા સુખ ભોગ ચેન બધું ખરીદી શકાય, પણ છતાં જીવને શાંતિ કે જંપ નહીં મળી શકે. કારણ કે એ ખરીદવા માટે આ પદાર્થ એકેય ઉપયોગી નથી, ભૌતિક એકેય સાધનો ઉપયોગ નથી. પોતાના મનની ધૈર્ય ન હોય તો દુનિયાનું કોઈ પણ આધુનિક વૈજ્ઞાનિક સાધન તમને શાંતિ ન આપી શકે. ઘરમાં તમે કદાચ ગરમી થતી હોય તો એસી ચાલુ કરી શકશો, પણ અંતરદા બળતો હોય તો કયું એસી ચાલુ કરશો? જ્ઞાનીના વચન સિવાય જગતમાં કોઈ સારો નથી. સંસારના દુઃખથી ત્રસ્ત થયેલા લોકો માટે અમે અમૃત સાગર છીએ. કૃપાળુદેવ કહે છે, અમે અમૃત સાગર છીએ. 680 તપ થયેલા લોકો, ત્રસ્ત થયેલા લોકો સંસારથી, સંયોગોની સાધનોની ભરમાર વચ્ચે, ઇન્દ્રિય સુખના અપાર સાધનોની વચ્ચે રહેલા જીવો જ્યારે સંસારનો તાપ અનુભવે છે ત્યારે અમે કલ્પદ્રુમ સમાન છીએ, અમે કલ્પવૃક્ષ સમાન છીએ. આવો, જ્ઞાનીની કલ્પદ્રુમની શીતળ છાયા સિવાય આ સંસારમાં ક્યાંય શાંતિ મળી શકે એમ નથી. આવા સત્પુરુષનું કળિયુગમાં અપાર કષ્ટે કરીને ઓળખાણ પડે છે. આનું ઓળખાણ સરળતાથી પડતું નથી, કષ્ટે કરીને પડે છે. એમાં કષ્ટ કયું કરવાનું છે, બહારનું કષ્ટ કે અંદરનું? એમાં કષ્ટ કરવાની અંદર કઈ દૂરબીન લેવા જવું પડે, એમાં કષ્ટ કરવાની અંદર મોટર કાર હોય તો સત્પુરુષનું ઓળખાણ પડે. એ કષ્ટની અંદર જગતના ભૌતિક સાધનોની વાત કરી છે કે અંતરની દ્રષ્ટિની વાત કરી છે? જ્ઞાની પુરુષનું ઓળખાણ થવામાં કયું સાધન નિમિત્તભૂત છે? 254 આપણે વાત થઈ ગઈ છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. આ મુમુક્ષુતાના નેત્રો જ્યાં સુધી પ્રાપ્ત થયા નથી ત્યાં સુધી જગત આખાના દૂરબીન લઈને આવને, સત્પુરુષ દેખાશે નહીં. અપાર કષ્ટે કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, છતાં વળી એમાં એક તો ઓળખાણ પણ એમાં કંચન અને કાંતાનો મોહ, તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. સત્પુરુષનું ઓળખાણ થયા પછી બે વિપરીત પરિબળો, બાધક પરિબળો, કંચન અને કાંતાનો મોહ. જગતની અંદર આ બે મોહના સ્થાન છે. સંસારની અંદર કંચન કહેતા આ સમૃદ્ધિ બાહ્ય પરિગ્રહ, કાંતા કહેતા જીવની મોહ દ્રષ્ટિ. સંસારના પ્રેમમાં કામ્ય પ્રેમ એ સૌથી જીવને રોકનારો છે, કામુકતાનો પ્રેમ છે. અનાદિકાળથી જીવે એકેન્દ્રિયના ભોગ ઉપભોગ ભયંકર રીતે ભોગવ્યા છે અને એના સંસ્કાર નષ્ટ થવા બહુ દુર્લભ છે. જ્ઞાનીઓ એની દાર્શનિક પરિભાષામાં કહે કે નવમે ગુણસ્થાનકે આવો એની ત્યાં સુધી વેદનો નાશ થઈ શકતો નથી. કોઈને કોઈ સ્વરૂપની અંદર આ સૂક્ષ્મ આ પરિણામ જાગૃત રહે અને જીવને હેરાન કરે. 14 વર્ષના સર્વસંગ પરિત્યાગી દીક્ષા પર્યાય જેમનો છે એવા મુનિરાજ લઘુરાજ સ્વામીએ પરમ કૃપાળુ દેવ પાસે માગણી કરી ત્યારે એમ કહ્યું કે પ્રભુ સંકેત આપો અને બ્રહ્મચર્યની દ્રઢતા કરાવો. આ કાંતા પ્રેમ છે સ્ત્રી પ્રત્યેનો, એટલે એમાં કોઈ પુરુષ સ્ત્રી અરસ્પર સમજી લેવાનું. પણ આ કામ્ય પ્રેમ જગતની અંદર સૌથી સૂક્ષ્મ છે અને મીઠો છે, સૂક્ષ્મ છે અને મીઠો છે, બહુ બાધક છે એ. અને બીજો કીધો છે કંચન પ્રેમ, એટલે માયા, કંઈક પોતાની પાસેની મૂડી ધન સંપત્તિ, જેને લોકો કહેશે મરણ મૂડી. મરણ મૂડી ખરેખરી મરણ મૂડી જ છે, હાચવે ત્યાં સુધી મરણ જ છે. એ ભેગું જ રાખ્યું છે ને મોત, એ મોતની પોટલી છે, એનાથી જે દી છૂટે તેથી જીવન પ્રાપ્ત થાય એમ છે. તો આ કંચનનો પ્રેમ, કંચન કહેતા આવી બાહ્ય સમૃદ્ધિ ગમે તે રૂપમાં હોય, થોડાક હીરા છે, થોડીક ડિપોઝિટ છે, થોડાક સર્ટિફિકેટ લીધા છે, થોડુંક ઇન્સ્યોરન્સનું આમ કરી રાખ્યું છે, આ બધા જગતમાં દેહજન્ય સુરક્ષાના સાધનો છે. અને એના પ્રત્યેનો મોહ છે એ જીવને બહુ વાલો હોય છે. મરે ત્યાં સુધી એનું શું છે એ ખબર ન પડવા દે, એ મરે તો જ વિલ ખુલે. જગતનો નિયમ, કોઈએ શું કરીને ગયા છે, એની પાસે શું હતું, એ એની સાથે 40 વર્ષ સુધી દીકરો રહેતો હોય તોય દીકરો એમ કહે કે ખબર નથી હો, બાપાનું રહસ્ય તો બાપા જાય પછી જ ખબર પડે. શું રહસ્ય? આત્માનું નહીં હો, પારમાર્થિક નહીં, પણ એની ગાંઠે શું હતું, હતું કે નહોતું, આ બધું ક્યારે ખબર પડે? જાય પછી. અને જેવું સ્મશાને મૂકી આવે પછી પહેલામાં પહેલી ઉતાવળ નજીકના લોકોને શેની હોય? લોકોનું બધી વાત જુદી છે, આપણે જવા દઈએ, કોઈક મળવા આવ્યા બેઠા હોય અને બે ત્રણ ભાઈઓ બેઠા હોય અને કોઈ મળવા આવે એમ તો કે હારો અત્યારે ક્યાં ખરખરે આવ્યો, આપણે ઇમ્પોર્ટન્ટ વિષયમાં લઈને બેઠા. શું ઇમ્પોર્ટન્ટ વિષય છે? કે લે બાપના કાગળિયા કાઢ્યા છે, ખાના ખોલો, અહીંયા ચાવી હતી, ઓલો બીજો કે આઈ જુઓ, ત્યાં ઓલી બાઈ આવી હોય, નણંદ ડપ ડપ કરતી હોય, નાના બાપુજી તો આમે કહેતા હતા, હવે તું તારા ઘરેથી આવી શાંતિ રીતે રાખ ને ભાઈ. પણ એ ઉંબાડિયા હરગાવ્યા જ કરે, હક ન પડે એને. બાપાએ તો આમ હતું, મને ખબર છે આટલા તોલાનો હાર હતો, ક્યાંક હશે ભાભી જુઓ તો, તમારામાં કઈ નથી આવી ગયો ને. આ માંડી છે હજી ભાભીને તો પ્રાર્થના સભાઈ નથી થઈ, હજી પ્રાર્થના સભાઈ થઈ. સંસારની આ એક કરુણ વાસ્તવિકતા છે અને આ જ સંસાર છે, એમાં આપણને કઈ ખેદ નથી. આ જ સંસારનું સ્વરૂપ છે, માત્ર સમજવું જોઈએ કે સંસારનું આ સ્વરૂપ છે. સંસારની સાથેનો જેનો સંબંધ છે એને આ જ કરવાનું, બીજું શું કરવાનું હોય? આ કંચન અને કાંતાનો મોહ સત્પુરુષનું અપાર કષ્ટે કરીને ઓળખાણ થાય તો પણ તેમાં પરમ પ્રેમ આવવા દે. બસ કોણ રોકે છે આપણને? પ્રતિબંધક કારણ શું છે? તો કે આ બે કારણ, કે સત્પુરુષનું ઓળખાણ થયા પછી પરમ પ્રેમ ન આવવા દે, કારણ કે કૃપાળુ દેવે તો કહ્યું કે બીજું કઈ શોધમાં એકમાત્ર સત્પુરુષને શોધીને પછી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તિયો જા. હવે આ સત્પુરુષને શોધશે પણ પોતાના ભાવ અર્પણ કરવાની વાતને આને માન્ય નથી, કારણ કે કંચન અને કાંતા પ્રત્યેના ભાવ કઈ સદગુરુના ચરણે સોંપાય નહીં, કારણ કે એને શું કરવું છે, આ તો મારે જ રાખવા છે, એને જ કઈ જરૂરી નથી. કૃપાળુદેવ એક પત્રમાં કીધું છે, આવશે ત્યારે આપણે વાત લેશું, કે બધું સોંપ, જ્ઞાનીને કઈ જોતું નથી, પણ જ્ઞાની તો એમાંથી તારું મમત્વ ને તારી મૂર્છા તોડાવે છે. જ્ઞાનીને કઈ જોતું નથી પણ જ્ઞાની એની મૂર્છા તોડાવે છે, તો આ જીવને એમ થાય કે એને શું ખપ હતો. આ કંચન કાંતાનો પ્રેમ તો આપણા માટે બરોબર છે, આપણે સત્પુરુષને ઓળખા એટલે વાત બરોબર છે, પરમ પ્રેમ કરવાની આપણે કઈ જરૂર નથી. આ સમાધાન કોણ લીએ? પોતે જાતે. કંચન અને કાંતાનો મોહ, તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડીએ અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. ઓળખાણ પડીએ કોનું? સત્પુરુષનું. સત્પુરુષનું ઓળખાણ પડીએ અડગપણે ન રહી શકે. આ સત્પુરુષને સર્વભાવ અર્પણ કરી દેવાની વાત છે. એક ભાવ જો સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને સંતોષવામાં ગઈ તો તારો 15 ભાવ પછી 16મો ભાવ નથી. આવી ખાતરી જ્ઞાની કહેતા હોય છતાં આ જીવને સત્પુરુષની ઓળખાણ થાય તો એના પ્રત્યે એક ભાવની ખતવણી કરવા આ તૈયાર નથી. કૃપાળુદેવે કીધું કે અનંત ભાવ દેહ માટે ગાયડા, એક ભાવ આત્મા માટે ગળો. અમે તમને કહીએ છીએ કે અનંત ભાવનું સાટું વળી રહેશે, ભલે તમે ભૂલ કરી, કેટલી વાર કરી, અનંત વાર કરી, કેટલા જન્મમાં કરી, અનંત જન્મમાં કરી. જ્ઞાની કે છે એક જન્મ આપી દે ને અમને, જા તારું અનંત ભાવનું સાટું વળી રહેશે, કે તારા અનંત ભાવના દોષ માફ. જીવને શ્રદ્ધા નથી. ઓલો મોહ છે એમાં અડગતા આવવા દેતો નથી. અર્પણતા જ્ઞાની પુરુષ પછી થઈ શકતી નથી. એ તો વડવાના પોપટભાઈ કૃપાળુ દેવી એને પૂછ્યું કે પોપટલાલ, ધારો કે તમે અમારું શરણું લ્યો છો અને તમારો મોક્ષ ન થયો તો, ભાવ સ્થિતિનો અંત ન આવે તો? તો કે સાહેબ, એક ભાવ વધારે તમારા ખાતે આપી દીધો, ન થાય તો અનંત રેખડો છું, એક વધારે. પણ શ્રદ્ધા છે કે તમને અર્પણ થયા પછી મારું હવે ભાવ પરિભ્રમણ રહે નહીં. એ વડવાના સ્થાપક પોપટલાલ મોકમચંદ શાહ. શ્રદ્ધાનું બળ આવું આપણું આવે અંતરથી? ભણકાર શું છે, રણકાર શું છે? અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. જીવની વૃત્તિ અડગતા નથી, હંબલ થઈ જાય. સત્પુરુષ પાસે એની કાંઈ આજ્ઞા ને કાંઈ વસ્તુ અને કોઈ ત્યાગ કરવાની વાત આવે ત્યાં તો જીવને ટાળવાય એવી જીવની વૃત્તિ છે. અંદરના પરિણામ આ જ્ઞાની પુરુષ આપણને બતાવે છે. આ વચનામૃત તો અરીસો છે, એમાં જ્ઞાની કાંઈ કહેતા નથી. આમાં જ્ઞાની કાંઈ કહેતા નથી તો શું કહે છે? તો કે તારા અંદરના રહેલા પરિણામો તને જોવા માટે જ્ઞાની આ દર્પણ ધર્યું છે, કે અડગતા ન આવે એવી જીવની વૃત્તિ છે. અને આ કળિયુગ છે તેમાં જે નથી મૂંઝાતા તેને નમસ્કાર. કોણ નમસ્કાર કરે છે? આ સત્પુરુષ અને જ્ઞાની કહે છે કે અમે તો એવા જીવોને નમસ્કાર કરીએ છીએ કે આ હળાહળ કળિયુગમાં પણ જે મૂંઝાતા નથી, મૂંઝાતા નથી. ખ્યાલ આવે છે? વસ્તુ એને એ છે, પરિશ્રમ એને એ કરતો હશે, સંયોગો એને એ છે, એમાં કાંઈ બદલ નહીં. પણ હવે આ જીવની એક ભૂમિકા છે કે આવા અપાર કળિયુગના આવા વિપરીત સંયોગોના પરિણામની અંદર પણ જરાય મૂંઝાતો નથી, કારણ એને સત્પુરુષનું ઓળખાણ થઈ ગયું છે, એને પોતાનો જીવનનો આધાર મળી ગયો છે, એને પોતાને પોતાનું પ્રયાણ કેવી રીતે કરવું એ થયું. ચાલી શકાય તો ઠીક છે, નહીં ચાલી શકાય, પૂર્વકર્મ અડું આવશે તો પણ ઠીક છે, એ પણ એને ખેદ નથી. ભાવનો અંત આવવો જોઈએ પણ ન આવે તો હરિ ઈચ્છા સુખદાય. આ જેને કહેવાય કે મળ્યા છતાં પણ એને કોઈ પણ પ્રકારની વ્યગ્રતા નથી, મૂંઝાતા નથી. હવે મૂંઝવણ નથી, મૂંઝવણ તો અનંત કાળની હતી. કૃપાળુદેવે લખ્યું, અનંત કાળનું મૂંઝન ટાળવાનું છે. હવે ટળી ગયું, મને બોધ મળ્યો, પુરુષ મળ્યો, માર્ગ મળ્યો. મારી કોઈ પણ પ્રકારની પૂર્વકર્મની કઠણાઈ કે મારી આ જે કર્મનું પ્રાબલ્ય છે એ મને આમાંથી નીકળવા દેતું નથી, તો પણ એને મૂંઝવણ નથી. સમજાય છે? મૂંઝવણ નથી. હી ઇઝ વેરી ક્લિયર એન્ડ સો હી ઇઝ વેરી કામ, વેરી કામ, એકદમ સ્વસ્થ છે. આપણને એમ થાય કે આવી બધી ભીષણ પરિસ્થિતિ તમારી, અમે આવા વિપરીત સંયોગો, તો પણ એ કહે છે કે ના, હું કાંઈ મૂંઝાતો નથી. સંસારની સમસ્યાનું સ્વરૂપ જ આ છે. જોયા કરું છું, જે થાય તે થવા દો છે, ભગવાનના ભરોસે. ઈશ્વર જે કરે તે સારું. એટલે મારે એમાં માનીએ, એની સામે મારો કોઈ પ્રતિકાર નથી, એની સામે મારો કોઈ વિરોધ નથી, એની સામે મારું કોઈ આંદોલન નથી. આઈ એક્સેપ્ટ વોટ ઇટ ઇઝ બીકોઝ આઈ નો ઇટ, ઇટ ઇઝ નથિંગ બટ ધ આઉટકમ ઓફ માય પાસ્ટ ડીડ્સ, મારા પૂર્વકર્મનું પરિણામ છે. ક્યારેક કોઈ જીવને દુભવ્યા હશે, ક્યારેક કોઈ જીવ સાથે આવી ગાઢ બંધ બાંધ્યા હશે, તો આ વખતે કદાચ કોઈ આપણને અનુકૂળ ન પણ થાય. સૌને શાંતિ, પરમાત્મા સૌનું કલ્યાણ કરે. આવો ઉત્કૃષ્ટ ભાવ, આ કળિયુગ છે, આ કળિયુગની અંદર જે મૂંઝાતા નથી તેને નમસ્કાર. આ જ્ઞાની પુરુષ સમર્થ કૃપાળુ દેવ જેવો ધણી આવા આવા જીવાત્માઓને નમસ્કાર કરે છે. કોને? કળિયુગમાં જે મૂંઝાતા નથી એને. તો કળિયુગમાં પણ જેને સત્પુરુષનું ઓળખાણ થયું હોય અને અડગપણાની વૃત્તિ જીવે જેને રાખી હોય, આવા જીવો ન મૂંઝાય. બાકી સત્પુરુષનું ઓળખાણ પણ અપાર કષ્ટે થાય, એમાં કંચન કાતાનો મોહ એની અંદર પરમ પ્રેમ આવવા ન દે, અને એ પછી ઓળખાણ પડે તો પણ અડગ ન રહી શકે, એ તો હંમેશા મૂંઝાતો જ હોય. આ ત્રણ કારણો જેને નષ્ટ કર્યા છે, શાંત કર્યા છે, એવા જીવો જે કળિયુગ હોવા છતાં મૂંઝાતા નથી એને જ્ઞાની પુરુષ નમસ્કાર કરે છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.